શ્રી પ્રવચન સાર ગાથા 99 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 60.
પરંપરા છે એમાં વર્તતું દ્રવ એટલે એમાં રહેતું દ્રવ સ્વભાવ ને એટલે ઉત્પાદરી ધૂમ ને અથવા અસ્તિત્વ ને નહીં અતિક્રમતું એટલે નહીં ઉલ્લંઘતું એનું ઉલ્લંઘન નહીં કરતું હોવાથી સત્વ ને એટલે દ્રવ ને ત્રિલક્ષણ એટલે ઉત્પાદરી ધૂમ ધ્રુવાત્મક અનુમોદવું એટલે સંમત કરવું ભગવાને દ્રવ્યનું જે સ્વરૂપ કહ્યું છે એ ઉત્પાદવી ધ્રુવાત્મક ત્રણ લક્ષણવાળું કહ્યું છે એ એવું છે એવું જેને સંમત કરવું જેવું છે એવું સંમત કરવું અને અન્યથા એને સંમત કરવું નહીં દુર્ગ્યાનુયોગનો વિષય છે સામાન્ય રીતે ચરણાનુયોગનો વિષય હોય તો આમ આચરવું આમ આચરવું આચરણનો વિષયમાં તો એમ કહેવામાં આવે અને એમાંથી આમ આચરો તો ધર્મ થાય અને આમ આચરણ ન કરો તો ધર્મ થાય એમ આવે એમાં સિદ્ધ દ્રવ્યાનુયોગમાં તો વસ્તુની વ્યવસ્થા શું છે આત્મા એક દ્રવ્ય છે તો એની દ્રવ્યગુણ પર્યાયથી વ્યવસ્થા શું છે ઉદ્વળિત દ્રવ્ય છે તો એની દ્રવ્ય પર્યાયથી વ્યવસ્થા શું છે એનો વિચાર આવે એમાંથી શું કરવું અને શું ન કરવું શું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય છે એ આપોઆપ એમાંથી ફલિત થઈ જાય છે એમાંથી ફલિત નથી થતું એવું કઈ છે આમાં જેમ લઈએ કે દ્રવ્યને ત્રિલક્ષણ સંમત કરવું અથવા દ્રવ્યનું જે અસ્તિત્વ છે એને ઉત્પાદવી ધ્રુવ્યાત્મક સંમત કરવું એમાંથી શું આવે કે આત્મા જે પોતે જે સ્વદ્રવ્ય છે પોતાનું દ્રવ્ય છે એ પોતાના ઉત્પાદવી ધ્રુવમાં એનું અસ્તિત્વ સમાપ્ત થાય છે અને પોતાના સિવાય બીજે ક્યાંય એનું અસ્તિત્વ બીજા કોઈ પદાર્થમાં સંયોગમાં શરીરથી માંડીને જેટલો કોઈ સંયોગ છે એમાં ક્યાંય એનું અસ્તિત્વ છે નહીં અથવા એની હયાતી નથી આમ તો એમ લાગે છે ભાઈ કુટુંબ કબીલા બધા હોય તો એની મૂઠ અને ન હોય તો ઘર ખાલી ખાલી એમ લાગે એમ કે છે તો એનો અર્થ એમ થયો કે એના અસ્તિત્વમાં કાંઈ તારું અસ્તિત્વ છે એને એના અસ્તિત્વને લઈને તારું અસ્તિત્વ છે એમ તો છે દાખલા તો ઘણી આવે છે આમાં સારમાં આવે જીવ એકલો જન્મે છે મરે છે ત્યારે પણ એકલું મરે છે એની સાથે બીજા બધા હોય કઈ મરતા ચાર ગતિમાં રખડે છે તો પણ એકલો રખડે છે પોતાના સમ્યક પુરુષાર્થથી સિદ્ધિને પામે મોક્ષમાં જાય તો પણ એકલો છે પોતે એકલો છે એવું ભૂલી જાય છે ત્યારે એને બીજાની આધાર બુદ્ધિ આવ્યા વિના રહેતી. પછી સંસારમાં જે કોઈ મિત્રો હોય એની કે જેટલા કોઈ અનુકૂળતા વાળા હોય એની આધાર બુદ્ધિ આવે, અને એ જ આધાર બુદ્ધિ લઈને ધર્મના ક્ષેત્રમાં જાય તો બીજા કોઈ એને ધર્મ પમાડે, બીજા એને જ્ઞાન પ્રાપ્ત કરાવે, બીજા કોઈ એને મોક્ષ માર્ગે ચડાવે કે મોક્ષની પ્રાપ્તિ કરાવે, એ બી આધાર બુદ્ધિ લઈને એ પરિણમે, તો પણ એને દ્રવ્યને ત્રિલક્ષણ સંમત કર્યું નથી. અહીં તો એમ કહ્યું ને કે સત્વને ત્રિલક્ષણ જ અનુમોદવું, એટલે ઉત્પાદ પ્રવ્યાત્મક સ્વદ્રવ્ય છે એમ એનું અનુમોદન કરવું, એમાં બીજાની આધાર બુદ્ધિ રહેતી. હા, ભગવાન મહાવીરની જન્મ જયંતિ છે ને આજે, ખરેખર તો મહાવીર ભગવાનની જન્મ જયંતિ આજે શું કર્યું હોય તો ઉજવી કહેવાય. જન્મ જયંતિના વિષયમાં પણ થોડું વિચારવા જેવું છે કે એવા આત્માઓની જન્મ જયંતિ વ્યવહારે ઉજવવામાં આવે છે. આમ તો આત્માને દેહ ભિન્ન છે, પણ જે દેહમાં એને આત્મકલ્યાણ કર્યું એ દેહના જન્મ નહીં, આત્માને તો જન્મ છે ને, એ તો અનાદિનો છે, કોઈ આત્મા જન્મ તો ભગવાન મહાવીર સ્વામીનો આત્મા કે કોઈ આત્મા, બધા અનાદિના છે ને, વર્તમાન પર્યંત બધા જે હયાતિ ધરાવે છે ને અનંતકાળ પર્યંત બધાની હયાતિ રહેવાની છે. પછી ક્યાં રહે છે તો અહીંયા એમ કે છે કે દ્રવ્ય સ્વભાવમાં રહીએ, બીજે ક્યાંય રહેતો જન્મ જયંતિ તો એટલે ઉજવાય કે એ શરીરના સંયોગના કાળમાં પીડાત્મા એ આત્મકલ્યાણ કર્યું એમ જાણીને એ જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. ફરીને જન્મ મરણ થાય ને એવું એક કાર્ય કર્યું, તેથી એમના જન્મ દિવસને પણ મહાન ગણવામાં આવે છે, ઉત્સવ તરીકે ઉજવવામાં આવે. ઉત્સવમાં હો હા ને હરીફાઈ કરે તો એની ઉજવણી એમ લાગે, એ ખરેખર એની ઉજવણી હતી. એમણે કર્યું એવું પોતે કરે, એટલે કે એમને કર્યું એને અનુસરે તો એની ખરેખર ઉજવણી જન્મમાં આવે. નહીંતર કેટલી જન્મ જયંતિ ગઈ આવી, જેટલા વર્ષ થયા એટલી. આપણે તો કઈ 2500 વર્ષથી કઈ મનુષ્યપણે તો હોય નહીં, મનુષ્યથી જ્યારથી વળી ખબર પડી હોય ત્યારથી, સમજણ આવી હોય ત્યારથી, કે આજે ચૈત્ર સુદ તેરસ એટલે મહાવીર સ્વામી ભગવાનની જન્મ જયંતિનો દિવસ છે, અને એ આપણે કોઈને કોઈ પ્રકારે ઉજવવો જોઈએ. હા, એ પછી અનુમતમાં જાય તો ત્યાં એના માનેલા દેવને તિથિ ઉજવે છે. આ તો અત્યારે ઉજવે છે એ તો આ રીતે ઉજવે છે ને, એટલી વાત છે. આ કાળે મોક્ષ નથી, પણ મોક્ષ આંશિક મોક્ષ નથી એવું નથી કહ્યું, સંપૂર્ણ મોક્ષ આ કાળે થતો નથી. પંચમારામાં જન્મેલા જીવને આ ક્ષેત્રે પાછા મર્યાદા છે આ બધી, આ કાળે આ ક્ષેત્રે જન્મેલા જીવને સંપૂર્ણ મોક્ષનો પુરુષાર્થ થઈ શકતો હોય શકતો નથી, કેમ કે એવી વિપરીત યોગ્યતા લઈને આવ્યો છે, પણ આંશિક મોક્ષ રૂપ સમ્યક દર્શન અને મુનિ પણ એમાં છે ને, આંશિક મોક્ષ છે ને, સમર નિદ્રા થાય છે તે આંશિક મોક્ષ છે, અને જેને મોક્ષ માર્ગ શરૂ થાય છે એટલે અંશે મોક્ષ થાય છે, એનો સંપૂર્ણ મોક્ષ અલ્પ ભાવમાં થયા વિના રહેતો. પણ સમ્યક દર્શન એક એવી મોટી ચીજ છે કે જેમાં બંધ મોક્ષ નથી એવું સ્વદ્રવ એને અનુભવ ગોચર થાય છે, એટલે એને આ કાળે સંપૂર્ણ મોક્ષ નહીં થાય એની ચિંતા એને રહેતી. કોઈ એમ કે ખજાનો પૂરો હાથમાં આવ્યો છે ને, પછી વાપરે તો કામનો ને, એક વાત તો સાચી છે કે ખજાનો તો વાપરે તો કામનો, પણ એ પૂરેપૂરો હાથમાં આવી ગયો એટલે હવે ક્યારે વપરાશે એની ચિંતા રહેતી કરીએ છે. ચિંતા પછી મારા હાથમાં છે તો મેં ત્યારે વાપરીશ, પણ છે કે નહીં સ્થિતિ છે. એ રીતે છે, દ્રવ્યને જેમ છે માનવું, અનુમોદવું એ પણ મુક્ત થવાનું કારણ છે ખરેખર, અથવા સમ્યક દર્શન પામવાનું એ કારણ છે. મૂર્તિના હારનો દ્રષ્ટાંત લીધો છે, જેમ જેને અમુક લંબાઈ ગ્રહણ કરેલી છે એટલે કે જેની અમુક લંબાઈ છે, હાર 6 ઇંચની, 12 ઇંચની, 18 ઇંચની મોતીનો એક હાર હોય, અમુક લંબાઈ છે એવા લટકતા મોતીના હારને વિશે, લટકતો જો ચોખ્ખો દેખાય એમ, પોતપોતાના સ્થાનોમાં પ્રકાશતા સમસ્ત મોતીઓમાં, દરેક મૂર્તિ છે એ પોતપોતાના સ્થાનમાં પ્રકાશી રહ્યું, એ દરેક મૂર્તિઓમાં, સમસ્ત મૂર્તિઓમાં શું પરિસ્થિતિ છે કે પછી પછીના સ્થાનોએ પછી પછીના મૂર્તિઓ પ્રગટ થતા હોવાથી, અને પહેલા પહેલાના મૂર્તિઓ નહીં પ્રગટ થતા હોવાથી, પછીનું મૂર્તિ છે એમાં પહેલાનું મૂર્તિ નથી, દરેક મૂર્તિમાં એમ છે કે ત્યાર પછીનું મૂર્તિ છે પહેલાના મૂર્તિના પછીના મૂર્તિમાં પહેલાનું મૂર્તિ નથી. આ તો સ્થિતિ સમજાય એવી વાત છે. તથા બધે પરસ્પર અનુસ્યુતિથી રચાનાર રચનારો દોરો, અનુસ્યુતિ રચનારો દોરો, હારનું સરંગપૂર્ણ રચનારો દોરો છે. મૂર્તિ છૂટા હોય તો એને હાર કહેવાય નહીં, પણ જો દોરાથી પરોવેલા હોય એને મૂર્તિનો હાર કહેવામાં આવે. એમ સળંગપણું રચનારો જે દોરો છે, હારની સળંગતા રાખે છે, અવસ્થિત હોવાથી એટલે રહેલો હોવાથી ત્રિલક્ષણ પણ પ્રસિદ્ધ પામે છે. હારમાં 3 લક્ષણ થયા, એક મૂર્તિનો ઉત્પાદ, એના પછીના મૂર્તિનો વ્યય, અને હાર પણ એ દોરો સળંગ ધ્રુવ, બંનેમાં દોરો સળંગ છે, ત્રિલક્ષણ પણ પામે છે એ દ્રષ્ટાંત છે. તે જેણે નિત્ય વૃત્તિ ગ્રહણ કરેલી છે, આ વૃત્તિ શબ્દ અહીંયા લીધો, નિત્ય વૃત્તિ એટલે સદાય ટકવાપણું જેણે ગ્રહણ કર્યું છે, અથવા જે સદાય ટકી રહ્યું છે. દ્રવ છે તે સદાય ટકી રહેલું છે, દ્રવ પણ એમાં કઈ ભેદ નથી જોવા એમ કે છે, પર્યાયના ભેદો જેમાં જોવા નથી. જેણે નિત્ય વૃત્તિ ગ્રહણ કરી છે એટલે જે નિત્ય રહેલું છે, એવા રચાતા પરિણમતા દ્રવ્યને વિશે, એવા રચાતા એટલે પરિણમતા દ્રવ્યને વિશે, દ્રવ કુટસ્થ નથી, પ્રતિ સમયે પરિણમી રહ્યું છે એવા દ્રવ્યને વિશે, પોતાના અવસરોમાં પ્રકાશતા એટલે પ્રગટતા સમસ્ત પરિણામોમાં, પછી પછીના અવસરોએ પછી પછીના પરિણામો પ્રગટ થતા હોવાથી અને પહેલા પહેલાના પરિણામો નહીં પ્રગટ થતા હોવાથી તથા બધી પરસ્પર અનિશ્ચિતથી રચના પ્રવાહ અવસ્થિત કરતો હોવાથી ત્રિલક્ષણ પણ પ્રસિદ્ધ પામે આ દ્રવ્યનો ઉત્પાદ વિતરણ સાબિત કર્યો. અમે એક માર્મિક શબ્દ એ લીધો છે કે પોતપોતાના અવસરોમાં પ્રગટતા સમસ્ત પરિણામો એટલી વાત લીધી છે. એમાં ક્રમબદ્ધ પર્યાય આવી નોંધાય છે. અનાદિ અનંત જે દ્રવ્યના પરિણામનો પ્રવાહ છે એમાં પ્રત્યેક પરિણામ પોતપોતાના અવસરમાં પ્રગટ પામે છે કે બીજાના અવસરમાં પોતે પ્રગટ પામે છે, પોતાના સ્વકાળમાં સ્વ અવસરમાં પ્રત્યેક પરિણામ પ્રગટ થાય છે. આવી ગયું ને એમાં ફરીથી લઈએ કે જે સદાય અવસ્થિત છે, સદાય રહેલું છે, સદાય ટકેલું છે એવું જે પરિણમતું દ્રવ્ય પોતપોતાના અવસરોમાં પ્રકાશતા પ્રગટતા સમસ્ત પરિણામોમાં ટકેલ અવસ્થિત છે, સ્વ અવસરમાં પરિણમતા પર્યાયમાં એ ટકેલું છે, પછી પછીના અવસરો એ પછી પછીના પરિણામો પ્રગટ થતા હોવાથી એ પરિણામની સ્થિતિ છે. જે પછીનું પરિણામ છે એમાં પહેલાનું પરિણામ પ્રગટેલું નથી અને પહેલાના પરિણામમાં પછીનું પરિણામ પ્રગટેલું નથી, એવી સ્થિતિ હોવાથી પ્રત્યેક વર્તમાનમાં જ્યારે પ્રગટે ત્યારે તે પરિણામનું તે વર્તમાન છે એમ, પણ જ્યારે તે વર્તમાનમાં તે પ્રગટ્યું છે ત્યારે એ પહેલાના પરિણામમાં તો એ પ્રગટેલું નથી અને પછીનું પરિણામ પ્રગટશે ત્યારે પહેલાનું પ્રગટેલું નથી, એમ છે કે નહીં? ત્યારે જુઓ કે જે આ વર્તમાન સ્થિતિ છે એમાં આ વિચાર છે ત્યારે આ પહેલાનો નથી અને પહેલાનો છે ત્યારે આ નથી, એવું છે કે નહીં? અથવા એક સાથે કોઈ પણ પદાર્થની બે અવસ્થા રહી શકે નહીં. કાપડો હોય, કાકો તમારે તો કાપડનો વેપાર છે ને, એ સંકેલેલો હોય ત્યારે ખુલ્લો ન હોય ને ખુલ્લો હોય ત્યારે સંકેલેલો ન હોય, બીજી વાત છે કે નહીં? કે ખુલ્લો ને સંકેલેલો બે એક સાથે હોય એ તો અસંભવિત છે, બની શકે નહીં. એમ પદાર્થની જે અવસ્થા છે એ અવસ્થાના કાળમાં એની પહેલાંની કોઈ પણ પ્રકારની અવસ્થા ન હોય અને પછીની અવસ્થા જે પ્રકારની થાય એ પણ એમાં ન હોય, પોતપોતાના સ્વકાળમાં જ બધા પરિણામ થશે. અને એ પરિણામો પ્રગટે છે ત્યારે પણ પહેલાના પરિણામમાં બીજું પરિણામ નહીં હોવા છતાં પદાર્થનું સળંગપણું તો કાયમ એવું ને એવું રહે છે. પદાર્થ સળંગપણાની અપેક્ષાએ તો સળંગ જ છે, એમાં કાંઈ ફેરફાર નથી કે ક્યાંય અસળંગ છે, ક્યાંય કટકો પડી જાય છે એક સમય પૂરતો એવું બનતું નથી. એમ કે અવસ્થાની બહુ ઉથલ પાથલ થાય ત્યારે બે અવસ્થા વચ્ચે આંતરો પડી જાય એવું ક્યાંય બને? પદાર્થનું સળંગપણું ક્યારે ચૂકી શકું? અવસ્થાનો ફેરફાર ગમે તેટલો ગમે તેવા પ્રકારનો ગમે તે હોય તો પણ જીવના કટકા થતા નથી, ક્યારે જીવના ટુકડા ન થાય. શરીર એમ દેખાય ત્યાં નારકીમાં શરીરના ટુકડા કરે છે, એ ટુકડો અહીંયા પડ્યો છે, બીજો ટુકડો બે મેં દૂર પીડ્યો છે, બીજો ટુકડો દૂર થઈ દૂર ગયો છે, પણ ક્યાંય જીવના ટુકડા એવા થતા નથી. અખંડ દ્રવ છે અને દ્રવમાં એની અખંડતા ક્યારેય તૂટતી નથી. તો એના ક્ષેત્ર અપેક્ષા છે અને કાળ અપેક્ષા છે. કોઈ પણ કાળમાં જીવની અખંડતા ક્યારે સળંગ પ્રવાહપણે જે જીવ દ્રવ્ય રહેલું છે કે પૂતગલ દ્રવ્ય રહેલું છે, કોઈ પણ દ્રવ્ય રહેલું છે, એ અખંડપણે એમને મનાથી અનંત રહે છે. તેથી નાશની ચિંતા, પોતાના સ્વનાશની ચિંતા ક્યારે આ જ્ઞાનમાં થવાનો સંભવ નથી. જ્ઞાન ન હોય તો ગમે તે થાય, પછી ભય ક્યાંથી લાગે? એને જ્ઞાન હોય કે હું શાશ્વત છું, ગમે તે અવસ્થાના ફેરફાર થાય પણ હું શાશ્વત છું, તો એમાં નાશનો ભય થતો, કેમ કે પોતાનો નાશ થઈ શકતો નથી, કરવો હોય તો કરી શકાતો નથી, પછી એનો ભય રાખવાનો પ્રશ્ન રહેતો. જે વસ્તુ થઈ શકતી નથી એને થવાનો ભય શો? પછી તો કલ્પના થઈ જાય તો બીજી વસ્તુ, એમાં તો કાંઈ જ્ઞાન થયું. કલ્પના અને જ્ઞાન બે દૂરવર્તી વસ્તુ ચીજ છે. જ્ઞાનમાં કલ્પના નથી ને કલ્પનામાં હું મરી જઈશ તો શું થશે, મારું શું થશે, કુટુંબનું શું શું થશે, આપણે ધર્મ છે. આજે મહાવીર જયંતિ છે માટે ઉપવાસ કરો એ કાંઈ ધર્મ છે, તો મહાવીર ભગવાનનું નામ સ્મરણ કરવું એ કાંઈ ધર્મ છે, એ કોઈ ધર્મ છે? એક એ પ્રકારનો જીવને શુભ રાગ હોય તો એ રાગ છે, પણ કઈ વિતરાગ ભાવ રૂપ ધર્મ છે? ધર્મ તો વિતરાગ ભાવ સ્વરૂપ છે ને, અને આ તો બધા રાગ થયા, એ રાગ કઈ ધર્મનું સ્વરૂપ છે? કેવી રીતે લીધું કે એક પરિણામમાં બીજું પરિણામ નથી, અને ક્રમસર બધા પરિણામો અનાદિ અનંત થતા રહેતા હોવાથી, અને તે ઉપરાંત ક્રમસર બધા પરિણામ થતા રહેવા ઉપરાંત બધામાં અનુસ્યુતિ, પરસ્પર અનુસ્યુતિ, બે પરિણામ વચ્ચેની પરસ્પરતા, એકબીજા વચ્ચેમાં અનુસ્યુતિ, જોડાણવાળો સળંગપણારું જે પ્રવાહ છે એ અવસ્થિત હોવાથી, તપતો હોવાથી, ધ્રુવ હોવાથી, આત્માને દ્રવ્યને ઉત્પાદ વેય ધ્રુવ એવું ત્રણ લક્ષણ પણ પ્રસિદ્ધ પામે. આ દ્રવ્યને જ છે સળંગતા. જો પદાર્થની સળંગતા ન હોય તો ઉત્પાદ વ્યય છે એ બે જુદી જુદી ચીજ થઈ જશે. પદાર્થ સળંગ ન હોય તો ઉત્પાદ જુદી ચીજ ન થઈ જશે, વ્યય જુદી ચીજ ન થઈ જશે. અથવા એક પર્યાય ઉત્પાદ થઈ એનો વ્યય થયો, બસ એટલી જ વસ્તુ થઈ જશે, ક્ષણિક થઈ જશે, ખલાસ થઈ ગઈ. આ તો કહે છે કે વસ્તુ ત્રણ લક્ષણ સ્વરૂપ હોવાથી વસ્તુ આ રીતે સિદ્ધ થાય છે, અને બીજી રીતે વસ્તુ સિદ્ધ થઈ શકતી. બહુ મત થાય પણ વસ્તુનું સ્વરૂપ એવું મતને અનુસરીને થતું. પદાર્થ સિદ્ધ નહીં થાય, આ સિવાય બીજી કોઈ રીતે પદાર્થની સિદ્ધિ થતી નથી. બીજા પ્રકારે પદાર્થ હોવાની સંભવિતતા કોઈ રીતે છે જ નહીં, અસંભવિત છે. સમુદ્ર આચાર્ય તો આના ઉપરથી સર્વની સિદ્ધિ કરી છે. એક સમયમાં આપે પદાર્થને ત્રણ લક્ષણ વાળો જોયો, તેથી અમે એમ માનીએ છીએ કે આપ સર્વજ્ઞ છો, આપને આ સંભવ શરણ છે, આ માથે મહામંડળ છે, તેજનું ચક્ર, મસ્તક ફરતું તેજનું ચક્ર હોય છે. શેનું છે? જીવનું, જીવ છે કે જીવ, કેમ જો મનુષ્ય છે કે મનુષ કઈ દીધું છે કે અજીવ છે, અજીવ છે એ કઈ જીવ છે, ભગવાન ને ફરતું ભામ ન હોય છે, મસ્તક ને ફરતું એ અજીવ નો પર્યાય છે, કઈ જીવ નો પર્યાય નથી. ભગવાન ને મહામંડળ છે, ભગવાન ને સમોસરણ છે, દિવ્યધ્વનિ છે, અષ્ટપ્રાતિહાર છે ને, અતિશય છે બધા. તો એ અતિશય છે માટે ભગવાન સ્વરૂપે છે એમ ખરેખર નથી. તો બધું કુદગલ ને પર્યાય છે, જેટલા અતિશય છે એ બધા કુદગલ ના અતિશય છે. એમાં જીવનું કાર્ય કિંચિત માત્ર પણ એ ભગવાન પણ પોતે એમ માને છે અને એમ કે છે. સર્વજ્ઞતા કેમ નક્કી કરવી? ત્યાં તો બહુ કડક બોલ્યા છે મધ્વાચાર્ય કે આવું તો કોઈ ઇન્દ્રજાળિયાને પણ હોવું સંભવે છે. કોઈ જાદુ માયાવી હોય તો એવી રચના કરે કે કાંઈ ન હોય ત્યાં આખી દુનિયા બતાવી દે, બ્રહ્મા નાખે છે કે નહીં? છે ત્યાં નથી ને નથી ત્યાં છે કરી દે, એટલે એવું લાગે લોકોને. પણ એથી કાંઈ સર્વજ્ઞની સિદ્ધિ થતી એ આમ લીધું છે, અહીંથી લીધું છે. ઉત્પાદ એ ધ્રુવ છે કે પદાર્થને એક સમયમાં એટલે કાળના છેલ્લા સૂક્ષ્મ અંશમાં પણ આપે. ત્રણ લક્ષણ વાળો જોયો, સમય એક ને લક્ષણ ત્રણ પકડ્યા. ખલાસ વાત છે, આપનામાં સર્વજ્ઞતા છે એવું અમે છદમસ્તો હોવા છતાં એ વાત સમજી શકીએ એવી વાત છે એમ કરી છે. બહુ સારો વિષય છે પાદવી ધ્રુવનો જે વિષય છે એ. આમ તો ખરેખર સ્વદ્રવીને બુદ્ધિથી તો ન્યાયથી સમજાય, તર્કથી અને ન્યાયથી સમજાયું છે. બુદ્ધિમાં તો યુક્તિ સંગત છે, આ હારની યુક્તિ આપીને યુક્તિ સંગત છે, તર્ક સંગત છે અને ન્યાય સંગત છે. પણ અનુભવ જ્ઞાનમાં એનું સાચું જ્ઞાન થાય છે. ત્યાં સુધીનું જ્ઞાન થોડું બહુ આધાર બુદ્ધિ લેવા જેવું નહીં, સમજવા જેવું, કેમ કે એ તો થઈ શકે. હારના દ્રષ્ટાંતે વિશેષ બુદ્ધિમાન હોય તો વધારે તર્ક લગાવી શકે, વધારે ન્યાયથી પણ લઈ શકે એ વાત છે. પણ હું ટકું છું, પર્યાય બદલે છે એક પછી એક અવસ્થા, અવસ્થાની વિધવિધતા અનુભવાય છે. પણ સર્વ અવસ્થા ને વિશે ન્યારો સદા જણાય, એ તો જણાય અનુભવાય કે આ અવસ્થા સર્વ છે ને છતાં આમાંથી કોક એકાકાર જે ભિન્ન જોવામાં આવે છે, સળંગ રહેતું જે તત્વ જોવામાં આવે છે, એવું જે ઉત્પાદ ધ્રુવનું જ્ઞાન છે એ અનુભવમાં પહેલું પહેલું પ્રગટે છે. નહીંતર ઉત્પાદ ધ્રુવની ત્યાં સુધી સાચી ખબર પડતી. નવાણું ગાથા તેનો ભાવાર્થ, દરેક દ્રવ સદાય સ્વભાવમાં રહે છે તેથી સત છે. જગતના વિશ્વમાં જેટલા કોઈ પદાર્થો છે, દ્રવ્યો છે, એ પોતપોતાના સ્વભાવમાં રહેલા હોવાથી પ્રત્યેક દ્રવ્યને પ્રત્યેક પદાર્થને સત કહેવામાં આવે છે. અથવા ઉત્પાદની ધ્રુવાત્મક સત્તાને ધારણ કરતા હોવાથી દરેક પદાર્થ દરેક દ્રવ્ય સત છે. સત્તાને ધારણ કરતા હોવાથી સત છે. કેવી છે સત્તા? કે ઉત્પાદની ધ્રુવ્યાત્મક છે તે સ્વભાવ, ઉત્પાદની ધ્રુવ સ્વરૂપ પરિણામ છે. પરિણામ શબ્દ વાગ્યો, તે સ્વભાવ છે, તે પરિણામ છે. પરિણામ એટલે એક સમયની પર્યાય ઉત્પાદની મર્યાદા વાળી એમ અહીંયા લેવું નહીં. આખું જે દ્રવ્ય છે એને અહીંયા પરિણામ સ્વરૂપ દ્રવ્ય કહેવામાં આવ્યું છે. દ્રવ્યના સ્વરૂપને જ અહીંયા પરિણામ કહેવામાં આવે છે. તે સ્વભાવ સત સ્વભાવને જ અહીંયા પરિણામ કહ્યો છે. સ્વભાવ છે તે સત છે અને સત છે તે પરિણામ, તે પરિણામ છે. તે કેવું છે પરિણામ? કે ઉત્પાદ દ્રવ સ્વરૂપ છે. તે સ્વભાવ છે તે ઉત્પાદ સ્વરૂપ છે અને તે પરિણામ ઉત્પાદ દ્રવ સ્વરૂપ છે. જેમ પરિણામ એટલે આમ પ્રાપ્ત થાય ને એને પરિણામ કહે છે. વસ્તુ પ્રાપ્ત થઈ છે, શેને પ્રાપ્ત થઈ છે? કે ઉત્પાદ ધ્રુવને વસ્તુ પ્રાપ્ત થયેલી છે એટલે એને વસ્તુને પરિણામ કહેવામાં આવે છે. એમ જરા એને વિશાળ વિશાળ ભાવમાં, એ બ્રોડ સેન્સમાં લીધી છે વાત. પરિણામને એનો વિશાળ અર્થમાં લીધો છે. પ્રાપ્ત કરે તે પરિણામ શેને પ્રાપ્ત કરે છે? દ્રવ્ય કે ઉત્પાદ ધ્રુવને પ્રાપ્ત કરે છે. એનો સ્વભાવ છે, સ્વરૂપ છે અથવા પરિણામ. ઉત્પાદ વય ને ધ્રુવ પ્રાપ્ત કરે છે ને, વસ્તુ ઉત્પાદ વય ધ્રુવને પ્રાપ્ત કરે છે અથવા વસ્તુ ઉત્પાદ ધ્રુવ ત્રણેય ને પામેલી. ત્રણ થઈને એક વસ્તુ છે એટલે વસ્તુ ત્રણેય ને પામેલી છે. કેને ભાઈ, અમે અમને આ પામી ગયા છે. પામી ગયા છે એનો અર્થ શું છે? કે અમને એ બધું મળી ગયું છે, પ્રાપ્ત થઈ ગયું છે. આખી વસ્તુમાં ત્રણેય આવી જાય છે. ત્રણેય ને પ્રાપ્ત છે. ઉત્પાદ ધ્રુવ ત્રણેય ને વસ્તુ પ્રાપ્ત છે. વસ્તુને ત્રણેય પ્રાપ્ત છે એમ કહો. એક વસ્તુને ઉત્પાદ ધ્રુવ ત્રણેય પ્રાપ્ત છે. ઉત્પાદ વ્યય ને ધ્રુવ એ ત્રણ ભેદ છે. વસ્તુના એ ત્રણ ભેદ છે અને વસ્તુ પોતે અભેદ છે એમ કે ને. આ થોડી ચર્ચા ચાલી છે. હમણાં ચર્ચા સારી ચાલે છે. સોનગઢમાં બંને વ્યાખ્યાન પછી અને રાત્રે રાત્રે ચર્ચામાં માઇક મૂકે છે. દૂધોના રૂમની બહાર બધા બેસે છે. પણ સારી ચર્ચા ચાલે છે. આખો દિવસ ગુરુદેવ એકાંતમાં અધ્યયન કરે છે શાસ્ત્રોનું. એમાંથી પછી ચર્ચા ચાલે છે. અને વ્યાખ્યાન પછી 1.5 કલાક બેસે છે. એમાં પણ ઘણી પોતે જ બોલે છે. ચર્ચા ચાલે છે એટલે પોતે જ કહે છે. ગાનો પરથી વિચાર આવ્યો. કાલે કંઈ ચર્ચા ચાલી હતી, વાત ચાલી હતી એના ઉપરથી આજે ફરીને યાદ કરી. એમ કહ્યું કાલે બહુ સારી વાત આવી એમ કરીને વાત કરી. સમયસારની 8મી ગાથા. 8મી ગાથામાં એમ કહ્યું છે ને કે કોઈ મલેચ્છને મલેચ્છ ભાષામાં સમજાવવામાં આવે છે. વ્યવહારથી નિશ્ચિત સમજાવવામાં આવે છે. વ્યવહાર એટલે ભેદ પાડીને આ ઉત્પાદ વ્યયને એવા ત્રણ ભેદ પાડવા તે વ્યવહાર છે અને અભેદ વસ્તુને સમજાવી સમજવી તે મેંઢાની જેમ ટકટક જોઈ રહ્યા છે. મેંઢાની જેમ એટલે એમ કે સમજતો નથી એમાં. આત્મા એમ કહેવાથી આત્મા શું એમ જેને સમજાતો નથી તો એ ટકટક જોઈ રહ્યા છે મેંઢાની જેમ. તો એમાંથી શું નીકળ્યું કે ભલે એને સમજાણું નથી તો પણ સમજવાની ઉત્સુકતા એને ઘણી છે એવા ભાવમાં એ જીવરેલો એમ લીધો. બહુ સારી વાત. તત્પરતા ટકટક પણ એમ બતાવે છે કે સમજવાની આતુર છે, માટે ટકટકપણે જોઈ રહી છે કે આ કઈ કહેવા માંગે છે. કહેવા માંગે છે એમ નહીં, મારા હિતની વાત કહેવા માંગે છે એવી આકાંક્ષા છે જેની, એવી આતુરતા છે. એને એમ કે છે ભેદ પાડીને કે જે દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત હોય તે આત્મા, એમ ત્રણ ભેદ પાડ્યા ને, દર્શન જ્ઞાન ને ચારિત્ર, એના ગુણ વિશેષ લીધા, સ્વભાવ વિશેષ, સ્વભાવની વિશેષતાઓ. સ્વભાવ તો એક અખંડ છે આત્માને, પણ એની વિશેષતા શું કે જ્ઞાન દર્શન અને ચારિત્ર, એવા જે આત્માના સ્વભાવને પ્રાપ્ત હોય તેને આત્મા કહેવામાં આવે છે. એવા સ્વભાવને પ્રાપ્ત હોય તે આત્મા એમ ઓળખાવે છે. મુદ્દો તો એટલો જ હતો એની અંદર કે આચાર્ય દેવે વ્યવહારને નિશ્ચય સમજાવવા માટે દ્રષ્ટાંતમાં લીધો આત્મા એમ કહ્યું. દ્રષ્ટાંતમાં બીજી વાત ન લીધી, બીજો દ્રષ્ટાંત ન લીધો, પણ આત્મા દ્રષ્ટાંતમાં લીધો. જયસેનાચાર્યની પણ એવી શૈલી છે. અહીંયા 99 ગાથામાં પણ એમ જ લેશે, 99ની ટીકા કરે છે ને. અથો ઉત્પાદ વય દ્રવ્યત્વે, એટલે ઉત્પાદ વય અને દ્રવમાં દ્રવ્યત્વે સતી, ત્રણે હોવા છતાં સતેવ દ્રવ્યમ ભવતિ ઇતિ પ્રજ્ઞાપયતિ. દ્રવ્ય સદ છે એમ પ્રજ્ઞાપન કરે છે. તો સદ અવઠિદમ સહાવેદવમ, સત છે એ સતરૂપી દ્રવ્ય સ્વભાવમાં રહેલું છે. એમાં દ્રવ્યમ, દ્રવ્યમમાં કોણ કે મુક્ત આત્મદ્રવ્યમ એમ લીધું. સીધું સીધા સિદ્ધ પરમાત્માને લીધા દ્રષ્ટાંતમાં, મુક્ત આત્મદ્રવ્ય શૈલી. દરેક દ્રવ્ય સદાય સ્વભાવમાં રહે છે તેથી સત છે, અને તે સ્વભાવ ઉત્પાદ વિરહિત દ્રવ્ય સ્વરૂપ પરિણામ છે. મૂળમાં એ વાત લીધી છે, પરિણામ મૂળ ગાથામાં લીધો છે. ઉત્પાદ દ્રવ્ય વિનાશયુત પરિણામ દ્રવ્ય સ્વભાવ, પરિણામ કહો કે દ્રવ્ય સ્વભાવ, તો ઉત્પાદ વિરહિત દ્રવ કયો, અને એક અર્થના વાચક છે. જેમ દ્રવ્યના વિસ્તારનો નાનામાં નાનો અંશ તે પ્રદેશ છે, આ ક્ષેત્ર વિસ્તારમાં, કદમાં, ક્ષેત્રફળમાં એનો નાનામાં નાનો અંશ તે પ્રદેશ છે, તેમ દ્રવ્યના પ્રવાહનો નાનામાં નાનો અંશ તે પરિણામ છે. દ્રવ્યનો જે અનાદિ અનંત સ્વયં પ્રવાહ છે એનો નાનામાં નાનો અંશ તે પરિણામ છે. દરેક પરિણામ સ્વકાળમાં પોતાના રૂપે ઉપજે છે. જો આ હેમરાજજી પંડિતે લખેલો ભાવાર્થ છે, એમાં પણ આ વાત એમણે લીધી છે કે પ્રત્યેક પરિણામ નાનામાં નાનો પર્યાય એક સમયનો સ્વકાળમાં, એટલે એના પોતાના કાળમાં, બીજાના કાળમાં ઉપજતો નથી, પોતાના કાળમાં, સ્વકાળમાં પોતાના રૂપે ઉપજે છે અને પૂર્વ રૂપથી નાશ પામે છે, પૂર્વ પર્યાયથી નાશ પામે છે. પૂર્વ પર્યાય, પૂર્વ પર્યાયના સ્વકાળમાં હતો, ઉત્તર પર્યાય થયો તે એના સ્વકાળમાં થયો. પૂર્વ પર્યાયનો વ્યય થયો, ઉત્તર પર્યાયનો ઉત્પાદ થયો, વસ્તુનો ઉત્પાદ કે વ્યય કાંઈ થયો નહીં, અનુભવી સ્વરૂપ છે. આગળ લઈ લીધું ને, ઉત્પાદ કે વ્યય રૂપે નથી, પોતાના રૂપે ઉપજે છે, પૂર્વ રૂપથી નાશ પામે છે, અને સર્વ પરિણામોમાં એક પ્રવાહપણું હોવાથી, અત્રુટકપણું હોવાથી, અપ્રવાહપણું એટલે એક પ્રવાહપણું એટલે સર્વ પરિણામોમાં વસ્તુ અતૂટકપણે રહે છે. એક અવસ્થાથી નાશ થઈને બીજી અવસ્થા થાય ત્યારે વસ્તુમાં કાંઈ તૂટકપણું આવતું નથી. બંને સમયમાં પૂર્વના ઉત્પાદના કાળમાં અને ત્યાર પછીના સમયના ઉત્પાદના કાળમાં વસ્તુ સંગ્રહેલી છે. દ્રવ્યનું યુગમાં આમ કરો ને તેમ કરો એવું ન આવે. વસ્તુ કેવી છે એમ આવે. જો જ્ઞાનમાં એ સંમત થાય, જ્ઞાનમાં એ બરાબર પોતાને પોતે પોતાના સ્વરૂપને ઉત્પાદવી દ્રવ્યાત્મક જાણે તો એ દ્રવ્યગુણનો યથાર્થ અનુભવ તેને જ અનુભવ કહેવામાં આવે છે. અનુભવ પ્રકાશ દ્રવ્યગુણ પર્યાયનો યથાર્થ અનુભવ તે અનુભવ છે. એનો ઉપયોગ ઊંડો 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 એવો ઉતરી જાય કે કેવળ જ્ઞાન એમાંથી પ્રગટે. બાકી વિધિ નિષેધમાં રહેનારા એ કેવળ જ્ઞાનને પ્રગટાવી શકતા. વિધિ નિષેધ એટલે આમ કરવું ને આમ ન કરવું, આમ પાળવું ને આમ ન પાળવું એમ આવે ને, એનો વિધિ નિષેધ કહેવામાં આવે. બહુ સરસ લખો છે શ્રીમદજીએ, પૂર્વ કચ્છના હતા ને એક ભાઈ હતા, એમ તો કંઈ નામ યાદ છે, ચાર પાંચ પત્રો આવે છે, બીજા કાંડી હતા જરા એને લખ્યું છે. વિધિ નિષેધમાં રહેનારને માર્ગનો પત્તો નહીં લાગે. એને વસ્તુના સ્વભાવનું જ્ઞાન થયું નથી, કેવી રીતે એ સ્વભાવમાં આવે એને એક નક્કી કરી નાખ્યું છે કે આટલું પાળીએ તો આપણે ધર્મ થયો અને આટલું ન પાળીએ તો અધર્મ થઈ ગયો. એને ધર્મના સ્વરૂપની ખબર જૈન દર્શનમાં તો ધર્મની વ્યાખ્યા જ વઠ્ઠુ સ્વભાવ ધર્મ એમ છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. આ વસ્તુનો સ્વભાવની વાત આમાં સર્વ પરિણામોમાં એક પ્રવાહપણું હોવાથી દરેક પરિણામ ઉત્પાદ વિનાશ વિનાનો, દરેક પરિણામ ઉત્પાદ વિનાશ વિનાનો એક રૂપ ધ્રુવ રહે છે. એક પ્રવાહપણું હોવાથી દરેક પરિણામ ધ્રુવ રહે છે. ઉત્પાદ વિનાશ વિનાનો એક રૂપ એવી જે સ્થિતિ એને ધ્રુવ કહેવામાં આવે છે કે જેમાં ઉત્પાદ વ્યય નથી. આમ છે પરમાણુ છે, પરમાણુ એ પર્યાય પલટી છે. રંગલીલામાંથી પીળો થયો અને ખાટામાંથી રસ મીઠો થયો. પરમાણુ તેના તે રહ્યા છે. પેલા ક્યાંક ચાલ્યા ગયા ને બીજા આવી ગયા એની જગ્યાએ એમ છે. એને ઘાસમાં રાખે છે ને, ઘરે ટોપનામાં ઘાસ હોય છે, આવશે સીઝનમાં. ક્યાંક કેરીની મીઠાશ ઘાસમાં આવી ગઈ થી આવી અને ખટાશ કઈ ઘાસમાં ચાલી ગઈ. ઘાસમાં મીઠાશ હતી નહીં અને ખટાશ આવી નથી. પરમાણુ એ પલટો માર્યો છે. અહીં તો મુદ્દો એટલો છે કે ક્યાંય આવે છે બહારથી એટલી વાત છે. અને એ સમજીને જ ક્યારે લેવામાં આવે છે ને. કોઈ ઘાસના પૈસા આપતો નથી, આપે છે મળી ઉત્પાદવી દ્રવ્યમાં સમય ભેદ નથી. એક સાથે ત્રણેય છે. ઉત્પાદવી દ્રવ્યમાં સમય ભેદ નથી. ઉત્પાદ વ્યયમાં ધ્રુવ નથી અને ધ્રુવમાં ઉત્પાદ વ્યય નથી. આમ તો ઉત્પાદમાં વ્યય નથી, વ્યયમાં ઉત્પાદ નથી, ધ્રુવમાં ઉત્પાદ વ્યય નથી, ઉત્પાદ વ્યયમાં ધ્રુવ નથી. આપસમાં ત્રણેય અંશ પદાર્થના સ્વતંત્ર છે અને એ ત્રણેય અંશ થઈને એક અંશી પદાર્થ છે એમ વાત છે. વળી ઉત્પાદ દ્રવ્યમાં સમય ભેદ નથી, ત્રણેય એક જ સમયે થાય છે. જ્યારે કેરી ખાટી મટે છે ત્યારે જ મીઠી થાય છે. ખાટી પહેલા મટે અને પછી મીઠી થાય એમ થતું અંધાર ઉજવાળું છે કે નહીં? જ્યારે અંધાર ઉજાય ત્યારે જ અજવાળું આવે. પહેલા ચાલ્યું જાય પછી અજવાળાની રાહ જોવી પડે એમ બનતું. જયારે અજવાળું આવે છે ત્યારે જ અંધારું જાય છે. પહેલા આવે ને પછી આને સામણી લેવી પડે, કાઢો અંધારાને એમ છે. ઉત્પાદ વ્યયનો એક જ સમય છે અને વસ્તુ પણ ત્યારે હૈયાર હોવાથી ધ્રુવ પણ ઉત્પાદ વ્યયને ધ્રુવ ત્રણે એક જ સમયમાં છે. આવા ઉત્પાદ વ્યય ધ્રુવ્યાત્મક પરિણામોની પરંપરામાં દ્રવ સ્વભાવથી જ સદાય રહેતું હોવાથી દ્રવ પોતે પણ મોતીના હારની માફક ઉત્પાદ વ્યય ધ્રવ્યાત્મક છે. આવા ઉત્પાદ વ્યય ધ્રુવ્યાત્મક પરિણામોની પરંપરા અનાદિ અનંત ઉત્પાદ વ્યય ધ્રુવપણે પ્રત્યેક સમયમાં વસ્તુ રહેલી છે. પરંપરા કેવી? એટલે સમયની બધી પરંપરા છે, કાળની અનાદિ અનંત પ્રવાહ. એમાં પ્રત્યેક સમયમાં ઉત્પાદ વ્યય ધ્રુવ્યાત્મકપણે વસ્તુ રહેલી છે. ક્યાંય જીવને ઉપયોગ પોતાના ઉત્પાદ વ્યય ધ્રુવ માટે પોતાની સત્તા માટે બીજે ઉપયોગ મૂકવો પડે એવી વસ્તુ વ્યવસ્થા નથી. તેથી જેટલો ઉપયોગ બીજો જાય છે એ બધો એનો વ્યર્થ ને બેકાર છે એમ આપો આપ.
ભગવાન